તારીખ 16/8/1993 શ્રી સમયસર ગાથા 143 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 133
પ્રશ્નનો ઉત્તર સૂત્રકર્તા આચાર્ય મહારાજ આપે છે. બંને નયોના કથન ને જાણે છે, બંને એટલે વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં ના કથન ને જાણે છે. કથન ને જાણે છે એટલે એના સ્વરૂપ ને, એની પ્રવૃત્તિ ને, એના પરિણામ ને જાણે છે. પણ કોઈ પણ નયનો પક્ષ, નય પક્ષ એટલે નયનો પક્ષ જે વિકલ્પ સહિત એકત્વ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેને જે ગ્રહણ કરતો નથી અને એવા નય પક્ષથી જે રહિત થયો છે, એ નય પક્ષથી રહિત થયો છે તે ખરેખર વિકલ્પથી પાર થઈને, નિર્વિકલ્પ થઈને પરમાત્મા જ્ઞાનાત્મા થયો છે. એનું સ્વરૂપ શું છે? નિર્વિકલ્પ પરમાત્મા જ્ઞાનાત્મા એનું સ્વરૂપ છે. વિશેષતા શું છે પ્રતિપાદનમાં? સ્વરૂપસમ થી જે શુદ્ધ જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હતા તેનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો છે. આટલી વિશેષતા છે. શું વિશેષતા છે? વિકલ્પમાં રાગની ઉત્પત્તિ છે. નય પક્ષ છે ત્યાં સુધી વિકલ્પ સાથે એકત્વ પણ વર્તે છે, વિકલ્પની મુખ્યતા વર્તે છે અને એ પ્રકારે વિકલ્પનું ગ્રહણ છે ત્યાં સુધી રાગની રુચિ કામ કરે છે. દૃષ્ટિ પ્રકાશમાં એક વિચારણીય વિષય એ છે, સારો વિષય છે કે વિચારના વિચારરૂપ પરિણામમાં અને રૂચિરૂપ પરિણામમાં તફાવત શું, ફરક શું? એક જીવ આત્માનો વિચાર કરે છે, મને શુદ્ધ આત્માનો વિચાર કરે છે, જ્ઞાયકનો વિચાર કરે છે અને એને રુચિ નથી, શુદ્ધાત્માની રુચિ નથી. અને એક જીવને એ શુદ્ધાત્માના વિચાર સાથે સાથે પોતાના સ્વસ્વરૂપની રુચિ છે. એમ બે પ્રકારના જીવો, શુદ્ધાત્મા સંબંધી વિકલ્પ વાળા જીવોમાં બે પ્રકાર પડે છે. જેને પોતાના સ્વરૂપનું ભાવવાસન છે એને સ્વરૂપની રુચિ પ્રગટ થઈ હોવાથી સ્વરૂપની રુચિ રાગની રુચિને તોડે છે અને રાગની અને વિકલ્પની રુચિ સ્વરૂપની રુચિને ઉત્પન્ન થવા દેતી નથી. એક વાત, વિચારમાં અને વિકલ્પમાં ગ્રહણ કરવાની શક્તિ નથી, જ્યારે રુચિમાં વસ્તુને ગ્રહણ કરવાની શક્તિ છે. આ ફરક છે. રુચિ વગેરે વિચાર કરનાર હોય છે, રટન કરનાર હોય છે, ચિંતન કરનાર હોય છે, મનન કરનાર હોય છે, રુચિ વગેરે તો પરિણામ સ્વરૂપ શું બને છે? એના ફળ સ્વરૂપે કે એના વિકલ્પો ચાલ્યા કરે છે, એના વિકલ્પો મટતા નથી, એ વિકલ્પમાં જ રોકાઈ જાય છે. કેમ કે એને જે જે સ્વરૂપનું રટણ ચિંતન વિકલ્પ છે એનું ભાવ ભાષણ નથી. ભાવ ભાષણ માં અનંત ગુણ નિધાન પોતાનું જે સ્વરૂપ છે એ સ્વ સ્વરૂપે ભાષ્યમાન થતું હોવાથી એની રુચિ તીવ્ર થાય છે અને એ રુચિ વિકલ્પના રાગની રુચિને ઠંડી કરી નાખે છે અથવા ટાળી દે છે, એનો અભાવ કરી નાખે છે. અહીંયા એમ કહ્યું કે એવા શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન કરવાનું ઉત્પન્ન થાય છે એને ગ્રહણ કરવાનો ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો છે. નિવૃત્ત થયો એટલે નાશ પામ્યો છે એમ લેવું. એમાં શું છે, વિકલ્પ થયો પણ એને ગ્રહણ કરવાની રુચિ નથી, કારણ કે ગ્રહણ કરવાનું કાર્ય રુચિનું છે. વિચારથી ગ્રહણ નથી થતો આત્મા એમ કેવું છે, રુચિથી ગ્રહણ થાય છે. આ એક એમણે વાતને જરા ખોલી છે, સુગાનીજીએ આ વાતને પોતાના અનુભવથી ખોલેલી છે. વિચાર કરી કરીને તું શું કરીશ, એ વિકલ્પમાં ને વિચારમાં આત્માને ગ્રહણ કરવાની શક્તિ નથી. પણ જે રુચિનો જો તારો એ વિષય થયો હોય તો એ રુચિમાં આત્માને ગ્રહણ કરવાની શક્તિ છે. રુચિનો વિષય મુખ્ય થશે, મુખ્ય હશે, અને એથી આત્માનું ગ્રહણ થતા વિકલ્પને ગ્રહણ કરવાની અનાદિની જે તારી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ શાંત થઈ જશે. નહીતર વિકલ્પનું જે ગ્રહણ કરે છે આ જીવ અને રુચિપૂર્વક જે ગ્રહણ કરે છે એ છૂટવું મટવું મુશ્કેલ છે. વિકલ્પાતીત દશા થવામાં આ એનું પરિણમનો ચિતાર આ પ્રકારે છે, એટલે આચાર્ય મહારાજે એ વાત લીધી છે. આ રુચિને કહેવી છે ફરીથી વેલ્યુ. હા, રુચિ જે વિકલ્પ નહીં છે એ સ્વરૂપના વિકલ્પની રુચિ છે. એટલે શું કરશે કે કા કહેશે અને કા એ મનમાં એવા અભિપ્રાયથી એની ગણતરી કરશે કે હું તો આત્માનો વિચાર કરું છું ને, હું ક્યાં અત્યારે હવે વેપાર ધંધો કરું છું, હું તો વેપાર ધંધાથી નિવૃત્તિ લઈ લીધી છે. અથવા તો કરતા હોય તો હવે એનો આપણને કઈ બહુ વિચાર નથી આવતો, વિચાર તો આપણે આત્માનો જ કરીએ છીએ. અને કહેશે પણ બીજાને એમ જ કે ભાઈ અમે તો મોટા ભાગે હવે આત્માનો જ વિચાર કરીએ છીએ, આત્માનો જ વિચાર કરવા જેવો છે અને અમે આત્માનો જ વિચાર હવે કર્યા કરીએ છીએ. કોઈને કહેવાની કે દેખાડવાની ચીજ નથી આમ તો, શું ઉલટાની ગોપવાની ચીજ છે. પણ જેને એની મુખ્યતા છે એને એવા પરિણામ થયા વિના રહે નહીં. ત્યારે અહીંયા જે વિકલ્પાતીત જીવ થશે એ કેવો છે એનું સ્વરૂપ બતાવે છે કે ક્ષયોક્ષમને કારણે ઉત્પન્ન થતું હતું એવું જે શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પ વાળું પરિણમન એ ઉત્પન્ન થતું હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો એ પર ચીજ છે. એ વિકલ્પ શું છે? પર ચીજ છે, આત્માની ચીજ નથી, એનો નાશ કરવાનો છે. પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે પકડવાની વાત જ ખોટી છે તારે. વિકલ્પ નું ગ્રહણ થાય છે એ જ તને આત્માનું ગ્રહણ નહીં થવા દે, એ અનાત્માનું ગ્રહણ છે ત્યાં. એ ઉત્સાહ નિવૃત્ત થયો એટલે નાશ પામ્યો હોવાને લીધે શ્રુત જ્ઞાનના અવયવભૂત જે વ્યવહાર નિશ્ચય નય પક્ષો છે એને જાણે છે, એના સ્વરૂપને જાણે છે, સમજે છે કે વ્યવહાર નહીંથી વિકલ્પ ઉઠે ત્યારે આ રીતે ગુણભેદ અને પર્યાય ભેદમાં વિચાર ચાલે છે, અને નિશ્ચયને એનો વિકલ્પ ઉઠે ત્યારે શુદ્ધાત્માનો અભેદ આત્માનો વિચાર ચાલે છે. પણ એ જાણવાનો વિષય છે, કેવો હોય એ જાણવાનો વિષય છે, ને એને જણાઈ ગયો છે. કેમ કે પેલા પૂર્વ ભૂમિકામાં એ ચાલ્યા, પક્ષમાં આવ્યા પછી પક્ષાંતિક્રાંત થયો છે, એટલે તેને તો એ માત્ર જાણે છે. કેવળ જાણે છે એટલા માટે લીધું છે કે દ્રષ્ટાંત પ્રમાણે કેવળ જ્ઞાની જેમ વ્યવહાર નિશ્ચય નહીંના ભાંગાને જાણે છે, એમ આ પણ વ્યવહાર નિશ્ચય નહીંના ભાંગાને જાણે છે, જાણ્યો નથી. અન્ય મતની જેમ નથી, અન્ય મતમાં શું છે, શુદ્ધાત્મા શુદ્ધાત્મા ધ્રુવાત્મા એ લે છે, પણ વ્યવહાર નિશ્ચય નહીંના ભાંગાની એને ખબર નથી, એવો નથી એમ કે છે. શું એના સ્વરૂપને બરાબર જાણે છે, પણ એ માત્ર જાણે છે, અને એ જાણવાનો વિષય છે, તેથી વધારે એનું કોઈ પ્રયોજન નથી. આ કેવળ જાણે છે એમાંથી પ્રયોજન ને ઉડાડ્યું છે. જો પ્રયોજન ના દ્રષ્ટિકોણ થી વિચાર કરીએ તો એનું કઈ પ્રયોજન નથી રહ્યું એમ કે છે. હવે એ વિચાર વિકલ્પ નું કે એના સ્વરૂપ નું જાણવા સિવાય કોઈ વિશેષ પ્રયોજન નથી રહ્યું. હા, કે એના એ કાળમાં એ વિકલ્પ આવી ગયા, એનો સ્વકાળ હતો, હવે શું તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, વ્યવહાર છે પૂર્વ પર્યાયનો, તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, બસ એ એના સ્વકાળમાં આવી ગયા, એની આરે હવે કઈ મારે પ્રયોજન નથી. એવું છે કે એ તો પોતાને પોતાનો વિચાર તો પોતાને કરવાનો છે. શું મુમુક્ષુની ભૂમિકામાં આત્મરુચિની પ્રધાનતા એ યથાર્થ ભૂમિકા છે. મુમુક્ષુની ભૂમિકામાં વિચારની પ્રધાનતા એ યથાર્થ ભૂમિકા નથી, ભલે આત્માના વિચાર જીવ કરતો હોય, શું પણ એની રુચિમાં અને સાથે પાત્રતાનો સંબંધ છે, માત્ર વિચાર સાથે પાત્રતાનો સંબંધ નથી. આત્માના વિચાર કરતા કરતા, આત્માના શાસ્ત્રો સાંભળતા સાંભળતા, આત્માના શાસ્ત્રો વાંચતા વાંચતા વિદ્વાન થઈ જવાય છે, પણ પાત્રતા આવતી નથી. એ રુચિથી પાત્રતા આવે છે. બરાબર છે, પહેલો વિચાર આવ્યો એમ વજન શું કરવા આવે છે? હવે મારો પ્રશ્ન છે, શું પહેલા તો વિકલ્પ હોય ને, પહેલા તો વિચાર હોય ને, ક્યાં સુધી પહેલા અનંત કાળ થયો આ જીવને, અને આ ભવનું આયુષ્ય પણ બહુ ભાગ ભોગવાઈ ગયું, અલ્પ અંશ બાકી રહ્યો, હવે પહેલો પહેલું ક્યાં સુધી કરશું? કયો એમાં એમાં જ પછી રોકાવાનું થાય છે. એટલે હવે એ પહેલું એમ કહેતા એના ઉપરનું જે વજન છે એ રોકાવાનું કારણ છે. છોકરવા જેવું રોકાય છે કે જ્યાં વજન હોય ત્યાં રોકાઈ જાય, જેને જેના ઉપર વજન હોય ત્યાં એ રોકાયેલો છે, આ સીધો એનો હિસાબ છે. માટે એ પહેલા હોય તો એ જાણવાનો વિષય છે, વજન આપવાનો વિષય નથી. અને કેવળ જાણે છે એમ કહીને વજન ઉડાડી દેવું છે. લ્યો, અહીંયા જે આચાર્ય ભગવાનને એમ કહેવું છે કે માત્ર કેવળ જાણે છે, પક્ષાંતિક્રાંત થયેલો વજન નહીં દે એમ કે છે, તો એના સ્વરૂપને કેવળ જાણે છે. કેવળ એટલે માત્ર જાણે છે, માત્ર એટલે ફક્ત જાણે છે, આથી વધારે કઈ નહીં. શું અડધી કલાક નીકળી જાય એવો વિષય છે. ચોથું ગુણસ્થાન કેવી રીતે પ્રાપ્ત કરે છે? પહેલું ગુણસ્થાન છોડીને ચતુર્થ ગુણસ્થાનમાં આરૂઢ કેવી રીતે થાય છે? એ બી જે વ્યય અને ઉત્પાદની પ્રક્રિયા છે. પહેલા ગુણસ્થાન નો વ્યય અને ચતુર્થ ગુણસ્થાન નો ઉત્પાદન, એ જે પ્રક્રિયા ને પ્રોસેસ છે એનું વર્ણન આ 143 ને 44 બે ગાથામાં બહુ સૂક્ષ્મ પરિણામો જ્ઞાનના ને રૂચિના ને ગ્રહણ કરવાના ને જાણવાના ને પ્રયોજન ને અપ્રયોજન ના બધા પડખાને ખુલી ખુલી ને વાત કરી છે આચાર્ય દેવે. એક એક શબ્દોમાં એક એક પડખું ખોલ્યું છે. એ જીવ કેવો હોય છે જો આવો હોય છે, મેળવ તારા પરિણામ મેળવી જો, તારી તૈયારી થઈ છે. શુદ્ધાત્માના વિકલ્પ થી ખસી જવાની જેની તૈયારી છે એવો થઈ ગયો છે, ખસવા માટે ઉત્સુક થઈ ગયો છે. એના ગ્રહણ કરવાની ઉત્સુકતા તો છૂટી ગઈ છે, પણ ખસવાનો ઉત્સુક થઈ ગયો છે એમ લેવું. અહીંયા એ વિકલ્પ થી ખસીને નિર્વિકલ્પ થશે, નહીતર નિર્વિકલ્પ દશા સિદ્ધિ એમ અધર થી ગમે તેમ ગમે તેને આવી જતી નથી. અને એ એક દશા સમ્યક દર્શન સાથે અવિના ભાવી હોવાને લીધે એ જીવને જન્મ મરણનો અનંત પરિભ્રમણના નાશનું કારણ છે. એને સંસારના સર્વ દુઃખોના અભાવનું બીજ અથવા અંકુર અહીંયા ફૂટ્યો, હવે વૃક્ષ થશે, એમાંથી મોટું મોટ વૃક્ષ થશે. એટલે નયના સ્વરૂપને માત્ર જાણે છે, નય પક્ષના એકત્વના સ્વરૂપને પણ માત્ર જાણે છે. પરંતુ કહીને એની મુખ્યતા કરવી છે, આ ગૌણ કરાવ્યું. અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા આ આપણે ચાલતું હતું, આ તો થોડું વિચારો રૂચિના પડખાનો આવ્યો ને એટલે પછી પાછળથી લીધું. પરંતુ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે અર્થાત ચૈતન્યમય આત્માના અનુભવ વડે તે વખતે એટલે અનુભવના કાળે પોતે જ વિજ્ઞાન ગણ થયો હોય ને શુદ્ધ જ્ઞાનાત્મક સમસ્ત અંતરજલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંત પણ આવડે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહણ ગ્રહતો નથી. શું કહે છે કે અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલો, એક તો જાણે સાધન શું છે એ વાત લીધી. સાધન શું છે કે અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ એ આયા સાધન છે. રુચિને કારણે જ્ઞાન સૂક્ષ્મ થયું છે, રુચિને કારણે જ્ઞાન તીક્ષ્ણ થયું છે, એટલી વાત તો આપણે ચાલી હતી બેનશ્રીના વચનામૃત ઉપરથી કે જ્ઞાન ને સૂક્ષ્મ અને તીક્ષ્ણ કરવાનો સંચો છે એ રુચિ છે. એમણે તો એક બહુ પ્રસિદ્ધ વાત કરી છે, એ વચનામૃત આપણે ત્યાં પ્રસિદ્ધ થઈ ગયું છે કે કોઈ રુચિને બદલ્યા વિના ઉપયોગને વાળવા કે બદલવા માંગશે તો નહીં થાય. શું કેમ કે એમ આવ્યું કે ભાઈ ઉપયોગને અંતર્મુખ વાળ, આમ આવ્યું ને કે ચાલો આપણે ઉપયોગને અંતર્મુખ વાળીએ. ઉપયોગ બુદ્ધિથી ગ્રાહ્ય થાય છે ને એટલે, પણ તારું રુચિનું શું છે એ તો નક્કી કર. રુચિનું ઠેકાણું ન હોય અને ઉપયોગને વાળવા જાય તો એમણે એમ કહ્યું કે એ જીવ માર્ગના ક્રમને જાણતો નથી. શું લીધું? ત્યાં ક્રમમાંની વાત લીધી. જુઓ આ જ્ઞાનીઓના વચનમાં ક્રમની વાતો ઘણી જગ્યાએ આવી છે. આ ક્રમ વિપર્યાસ છે એમ કહેવું છે. રુચિ વગર કોઈ ઉપયોગને વાળવાનો પ્રયત્ન કરે, ઈચ્છા રાખે, અભિલાષા ધરે તો એ ક્રમ વિપર્યાસમાં ઉભેલો જીવ છે, એનો ઉપયોગ વળશે અને એ માર્ગના ક્રમને જાણતો નથી એમ કીધું. આવ્યું કે નહીં ક્રમનો વિષય? રુચિ પ્રધાન ચીજ છે, પહેલા રુચિ થવી જોઈએ, ઉપયોગ સહેજે વળશે. ઉપયોગ ને વાળવો નહીં પડે, પણ ઉપયોગ સહજ બની જશે રુચિને કારણે. અને એ કેવો હશે એ ઉપયોગ, કે તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ વાળો. એકલી જ્ઞાન ન લીધું, જ્ઞાન દ્રષ્ટિ લીધી. દ્રષ્ટિ એટલે શું? એકાકાર મીટ માંડી છે એના ઉપર, જ્ઞાને એના ઉપર મીટ માંડી છે. એકલો શુદ્ધાત્મા જ જ્ઞાન મારીએ, બીજું કઈ નહીં. એકનું સ્વ સ્વરૂપ જ જ્ઞાન મારીએ, તીક્ષ્ણપણે, જોરથી. શું તીક્ષ્ણપણે? એટલે જોરથી. અહીંયા પુરુષાર્થ લીધો હારે, તીક્ષ્ણ કહીને પુરુષાર્થ પણ લીધો, કેમ કે રુચિ અનુયાયી. પુરુષાર્થ હોય હોય ને હોય, પુરુષાર્થ વગરનો તો કોઈ જીવ નથી. જેની જ્યાં રુચિ ત્યાં તેનો પુરુષાર્થ. હા, રુચિ મૂળ વસ્તુ છે. રુચિ ભલે ત્યાં જ ઉપયોગ, ભલે રુચિ જાય ત્યાં જ ઉપયોગ જાય. એમણે તો 251 નંબરનું જે વચનામૃત છે એને તો રુચિનું અનુસંધાન જરૂરથી લઈને એ વાત કરી છે. રુચિ ક્યાંથી ઉત્પન્ન થઈ? કે જરૂરતથી ઉત્પન્ન થઈ. જરૂર વગર રુચિ ઉત્પન્ન થાય નહીં. શું રુચિ મેં ખરેખર અપની જરૂરત લગે તબ અપની વસ્તુ કી પ્રાપ્તિ હુએ બિના નહીં રહેતી. જેની રુચિ હોય 2400 ઘંટો ચિંતન મેં, બે ચિંતન મેં, એટલે વિચારીને કે વગર વિચારીને સ્વરૂપ કા ગોલન ચલતા રે, રુચિ હોય તો ચાલતો રહીએ સહેજે સહેજે. નહીતર પરાણે પરાણે વિચાર કરવો પડે, એટલે આ આત્માનો વિચાર કરું, હું આત્માનો વિચાર કરું, મારે બીજા વિચાર નથી કરવા, હું આત્માનો વિચાર કરું. એમ નહીં, રુચિ હોય તો સહેજે સહેજે એનું ચાલ, એનું જ ચિંતન ચાલ્યા કરે. જીસ વિષય કી રુચિ હોતી હૈ વહ વિષય બાહ્ય સેંકડો કાર્ય કરતે હુએ ભી ચલતા હી રહેતા હૈ. આખું દી એનું ચિંતન ચાલે તો બહારના કામ ક્યારે કરે? ખાવું પીવું રડવું તનિક જાતા. આ બેનો રસોઈ કરે છે, ખાંડના બદલે મીઠું નાખી દે, મીઠાના બદલે ખાંડ નાખી દેતા છે કે નહીં? એ બધું બહાર ગમે સેંકડો કામ કરવાના હોય બહારના, શું છતાં એ ચાલતું જ રહીએ. અંદર માં એ જ ચાલ્યા કરે, બહાર માં બીજા ઉપર છેલ્લા ઉપયોગ થી બીજા કામ થયા કરે. દુકાને જાય, હિસાબ કરે, બિલ બનાવે, માલ સરખો કરે, આમ કરે, તેમ કરે, બધું કરે, અને બધું ઉપર છેલ્લું આયેલા કરે, અંદર માં બીજું જ આયેલા કરતું હોય. એમ કેવું છે? શું જીસ વિષય કી રુચિ હોતી હૈ સેંકડો બાહ્ય કાર્ય કરતે હુએ ભી ચલતા હી રહેતા હૈ. અને એ તો બધાને અનુભવ ગમ્ય છે. શું બહાર કા ઉપયોગ તો ઉપરી ઉપરી તોર સે ચલતા હૈ. શું બહાર નો ઉપયોગ તો ઉપર ઉપર થી ચાલે, ઉસમે જાગૃતિ નહીં રહેતી. જો આ જાગૃતિ નો વિષય, રુચિ છે ત્યાં જાગૃતિ છે, જ્યાં રુચિ છે ત્યાં જાગૃતિ છે. ઉસમે જાગૃતિ નહીં રહેતી, જીસ વિષય કી રુચિ હૈ ઉસમે જાગૃતિ રહેતી હૈ. સેંકડો કાર્ય કરતે રહેને પર ભી સભી કી ગૌણતા હી રહ્યા કરતી હૈ. જાગૃતિ છે એની મુખ્યતા છે, બાકી બધું ગૌણ છે. માત્ર રુચિ કા વિષય હી સદા મુખ્ય રહેતા હૈ. આ રુચિ નું આ સ્વરૂપ છે, રુચિ માં પરિણમન નું આ સ્વરૂપ છે. જો આત્માની રુચિ હોય તો આમ ચાલે, નહીં તો બીજું સંસારનું ચાલ્યા જ કરતું હોય છે. આ શાસ્ત્ર વાંચે ત્યારે બીજું હાલતું હોય પાછું, કેમ કે રુચિ એની છે, માટે એમ થાય. શું અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી શું ગ્રહણ કર્યું છે? કે નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય, આ જ્ઞાન દ્રષ્ટિનો વિષય છે. નિર્મળ છે એટલે શુદ્ધ, શુદ્ધ ઉત્કૃષ્ટ, શુદ્ધ પરમ પવિત્ર. શું? જેમાં કદી મલિન ભાવનો પડછાયો પડ્યો નથી. શું? અનાદિથી આ જીવને મલિન પરિણામ ઘણા થયા છે. નિગોદ માગ્યો ત્યાં સુધી પ્રચુર કષાય કલંકમાં પરિણમ્યો છે, પણ અંદર માં શુદ્ધાત્મા ને જે તીક્ષ્ણ દ્રષ્ટિથી પકડ્યો એ કેવો છે કે અંદર માં એનો પડછાયો પીડ્યો નથી, એવું પ્રકૃષ્ટ શુદ્ધ છે, પરમ પવિત્ર છે, એવું નિર્મળ તત્વ છે, સદાય વિદ્યમાન છે. નિત્ય ઉદિત નો અર્થ સદાય વિદ્યમાન છે અને અત્યારે પણ એ વિદ્યમાન છે. ત્રણેય કાળે નિત્ય એટલે ત્રણેય કાળે, સદાય એટલે અત્યારે પણ વિદ્યમાન છે, કેમ કે પ્રયોજન અત્યારનું છે, ભૂત ભવિષ્યનું પ્રયોજન નથી. નિત્ય ઉદિત ચિન્મય સમયથી, નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધ પણ આવડે. ચિન્મય એટલે ચૈતન્યમય, સમય નામ પોતાનું સ્વરૂપ, પોતાની વસ્તુ, તેને સાથે જ્ઞાનનું પ્રતિબદ્ધપણું થયું. જ્ઞાન ત્યાં એકાકાર થયું, પ્રતિબદ્ધ થયું એટલે એકાકાર થયું, સ્વરૂપાકાર થયું. આ જ્ઞાન છે ત્યાં સ્વરૂપાકાર થયું, કેમ કે જ્ઞાનનો એ સ્વભાવ છે. પરજ્ઞેય હોય તો પરજ્ઞેયાકાર થાય અને સ્વજ્ઞેય હોય તો સ્વજ્ઞેયાકાર થાય. જ્ઞેયાકાર થવું તે જ્ઞાનનો સ્વભાવ છે, એટલે એનું નામ જ્ઞાન પાડ્યું છે. જ્ઞાન પાડવાનું નામ જ્ઞેય પ્રધાનતાથી છે. શું જ્ઞેયાકારે થવું? જ્ઞેયમ જ્ઞેયમ જ્ઞાતુમ યોગ્યમ, આ જ્ઞાનની વ્યાખ્યા કરી છે શાસ્ત્રકારો. એ જ્ઞાનની વ્યાખ્યા શું કરી કે જ્ઞેયમ જ્ઞાતુમ યોગ્યમ, જે જ્ઞેયને જાણવા માટે યોગ્ય છે તેનું નામ જ્ઞાન કહીએ. પછી જ્ઞેય બે તરફ બે જાતના છે, સ્વજ્ઞેય અને પરજ્ઞેય. જ્ઞેયત્વ બંનેમાં જ્ઞેયત્વ નામનો ધર્મ છે. તો આયા સ્વજ્ઞેય છે, આ નિત્ય ઉદિત ચિન્મય એવું જે સ્વજ્ઞેય છે તેમાં પ્રતિબદ્ધ થયો, તેમાં જ્ઞાન રોકાઈ ગયું, એકાકાર થયો, અર્થાત ચૈતન્યમય આત્માના અનુભવ વડે. હવે અહીંયા માત્ર જાણવું નથી એમ કે છે, શું અહીંયા વેદન લીધું આચાર્ય મહારાજે, અહીંયા વેદન લીધું કે અહીંયા શુદ્ધાત્મામાં ઉપયોગ પ્રતિબદ્ધ થયો અંતર્મુખ થઈને, ત્યારે શું થયું કે વેદન આવ્યું એમાં. આ એક આત્માના પરિણામની અંદર જે જ્ઞાનમાં વેદન નામનો ધર્મ છે એને આવિર્ભૂત થવા માટે સ્વજ્ઞેયનું જ્ઞાનને અવલંબનાવવું અનિવાર્ય છે. જ્યાં સુધી સ્વજ્ઞેયનું અવલંબન ન આવે અથવા સ્વજ્ઞેય સાથે ઉપયોગ પ્રતિબદ્ધ ન થાય ત્યાં સુધી સ્વસંવેદનનો આવિર્ભાવ ન થાય. વેદન તો વેદન છે પણ આવિર્ભાવ થાય તો એનો પ્રગટપણે અનુભવ થાય, અને તીવ્રપણે આવિર્ભાવ થાય તો રાગ વેદનનો નાશ થઈ જાય. જે વેદન રાગમાં રોકાતું હતું એ ન રોકાય, એ ભ્રાંતિ છૂટી જાય, અધ્યાસ છૂટી જાય, રાગ વેદનનો અધ્યાસ છૂટી જાય. એટલે અહીંયા કહ્યું કે અર્થાત ચૈતન્યમય આત્માના અનુભવ વડે તે વખતે અનુભવ વખતે પોતે જ વિજ્ઞાન ઘન થયો હોય ને, આ આપણે વિષય ચાલતો હતો, એકનું એ ઘનિષ્ઠ પરિણમન છે સ્વસંવેદનનું, કે ત્યાં શરીરની તીવ્રમાં તીવ્ર સાતમી નારકીની વેદના પણ ઉપયોગમાંથી છૂટી જાય, કોઈ વેદના ન રહે. કોઈ પણ પ્રાણીને, સંસારી પ્રાણીને સર્વથી અધિકમાં અધિક વેદના એના પ્રાણ છૂટવાના કાળે હોય છે. જે વ્યવહાર પ્રાણ છે, શ્વાસોશ્વાસ, આયુષ, પાંચ ઇન્દ્રિય, છઠ્ઠું મન, આ જે દસ પ્રાણ છે, એ દસ પ્રાણનો વિયોગ થાય છે ત્યારે જીવને સૌથી વધારે વેદના થાય. ધર્માત્માઓ છે એ આ કાળે નિર્વિકલ્પ દશામાં આવી જાય. કોઈ કોઈ ધર્માત્મા એટલા પુરુષાર્થમાં આવે, એટલા પુરુષાર્થમાં આવે, એટલે એને મૃત્યુ મહોત્સવ કર્યો છે. શોકનો પ્રસંગ નથી ગયો, દુઃખનો પ્રસંગ નથી ગયો, ઉત્સવનો પ્રસંગ ગયો છે. રત્નકરણ શ્રાવક આખા મૃત્યુને કઈ વિજ્ઞા થાય નહી. ઉલટા નો એ આત્મા આત્માની શાંતિ આનંદ ને સુખ ને ભોગવતો ભોગવતો અનુભવતો અનુભવતો એક પર્યાય ને છોડીને બીજી પર્યાય ને ગ્રહણ કરે છે. તો પર્યાય અંતર થાય છે, બીજું કઈ નથી થતું. એક અવસ્થા છોડીને બીજી અવસ્થા ને ગ્રહણ કરી લે છે. મુનિ દશા નો હોય તો એ દેવલોક માં જાય. મુનિ દશામાં ઉગ્ર પુરુષાર્થ કરે તો નિર્વાણ પદ ને પ્રાપ્ત કરે નિર્વિતુક દશામાં, કેમ કે એને તો સાતમું મૂળ સ્થાન છે, શ્રેણી માંડી લે. એટલી શુદ્ધિ ન થઈ હોય તો અનિવાર્યપણે મનુષ્ય હોય તો એ દેવની પર્યાય ને પ્રાપ્ત થાય, ને દેવ હોય તો એ મનુષ્યની પર્યાય ને પ્રાપ્ત થાય. અને બે ગતિ સિવાય બાકીની હલકી ગતિ થતી નથી. એટલે પશુ માટે નારકીમાં જાય નહીં. પોતે જ વિજ્ઞાન ઘન થયો હોય ને શુદ્ધ જ્ઞાનાત્મક સમસ્ત અંતરજલ્પ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પો ની ભૂમિકાના અતિક્રાંત પણ આવડે, એટલે શુદ્ધ જ્ઞાન ના જે આત્માના વિકલ્પો છે તે સ્થૂળ વિકલ્પો છૂટીને જે સૂક્ષ્મ વિકલ્પો થયા એને અંતરજલ્પ કહે છે, અને સ્થૂળ વિકલ્પો એને બહિર્જલ્પ કહે છે. એની ભૂમિકા ને ઓળંગી જઈને અતિક્રાંત પણ એટલે ઓળંગી જઈને સમસ્ત નય પક્ષ ના ગ્રહણ થી દૂર થઈ ગયો, પાછો વળી ગયો છે. એને ઉપયોગે એનું મુખ ફેરવી લીધું છે, એટલે દૂર થઈ ગયો, દિશા બદલાઈ ગઈ, આખે અંતર્મુખ થઈ ગયો છે. અને એ અંતર્મુખ થઈને કોઈ પણ નય પક્ષ ને એને ગ્રહણ કરવાનો ત્યાં પ્રસંગ રહેતો નથી. એવો જ નિર્વિકલ્પ સ્વાનુભવ સંપન્ન આત્મા તે ખરેખર સમસ્ત વિકલ્પો થી અતિ ઉપર છે. તે નિર્વિકલ્પ દશામાં આવેલો આત્મા સમસ્ત વિકલ્પ, જેનું નામ વિકલ્પ કહીએ એવા બધા એ વિકલ્પ. રાજભાઈ આમ કે છે, ચોથા કળશ ની જયારે વાત કરે છે, નિર્વિકલ્પ થયો એટલે શું કે જેનું નામ વિકલ્પ કહીએ એ બધા વિકલ્પ થી એ પર છે. તે ખરેખર સમસ્ત વિકલ્પો થી પર છે ને અતિ પર છે એમ લીધું લ્યો. ઠીક તર શબ્દ વધારે વાપર્યો સંસ્કૃતમાં. વિકલ્પ થી પાર થયો એમની વધારે પાર થયો. તર અને તમ એવા બે વિશેષણ લાગે છે. ગુડ બેટર બેસ્ટ વિશેષણો માં ત્રણ પદ હોય છે, સારું વધારે સારું અને સૌથી સારું. ત્રણ પદ છે ને વિશેષણોના, એમાં એક વધારે વધારે એમ લીધું. વિકલ્પો થી પાર થયો ને તર અને તમ, તમ એટલે સૌથી, તર એટલે વધારે. વિકલ્પ થી વધારે પાર થયો છે એ પરમાત્મા થયો છે. કે કેમ કે પોતાના પરમ આત્મ સ્વરૂપને પરમાત્માપણે સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ કરે છે. આ દશાને જ પરમાત્માનો સાક્ષાત્કાર કહેવામાં આવે છે. ભગવાનના દર્શન સાક્ષાત થાય કે ન થાય, અહીંયા આ કળિયુગમાં થાય કે ન થાય, થાય બરાબર થાય, પણ એ કોઈ બીજા નહીં, પોતાના પરમાત્મા ની વાત છે. એમાં બધા પરમાત્મા આવી ગયા. અનંતા સિદ્ધો નો રિયન તો એમાં ત્રણે કાળના આવી ગયા. એમાં તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પ થી અતિ પર થયો, તે પરમાત્મા થયો. તો બીજા ના પાડે છે આને. આગમના જાણનારાઓ કોઈ કોઈ વિદ્વાનો એમ કે છે કે આ ચોથું ગુણ સ્થાન છે ને પરમાત્મા તમે ન કહેતા, ન કહો તમે એને પરમાત્મા. પરમાત્મા તો તેરમે ગુણ સ્થાને થવાય છે. તમને ગુણ સ્થાન ની બધી ખબર છે, તને આગમ ની ખબર છે, પણ તને અધ્યાત્મ ની ખબર નથી. શું અહીંયા અધ્યાત્મ નો વિષય ચાલે છે, આગમ નો નહી. અધ્યાત્મ માં એને પરમાત્મા કહ્યું પણ કઈ ખોટું કહ્યું, પરમ સત્ય કહ્યું છે. કેમ? કે જે આત્મા પોતે પોતાના પરમાત્મા સ્વરૂપની પરમાત્મા પણે અનુભવ કરતો હોય એને એ પરમાત્મા નથી થયો એમ બીજાને કહેવાનો અધિકાર પણ શું છે? એ તો કયો કે જેને હજી પરમાત્મા જોયો જ નથી, જેને પરમાત્માના દર્શન કર્યા નથી, અને પરમાત્મા કેવા હોય એની જેને ખબર નથી, એને શું ખબર પડે કે હું મારા સ્વરૂપને પરમાત્મા પણ અનુભવ કરું છું? તું ના પડે? તારી વાત તો વિચિત્ર છે ભાઈ. જેમ કોઈ માણસ એમ કે ભાઈ મારા ઘરે તિજોરી ભરેલી છે, હું કરોડો અબજોપતિ છું, હવે કોઈ કોઈ કોલ સાથે એના બાયણા ઉપર જઈને લખી આવે કે આને દેવાળું કાઢ્યું છે, જેને દેવાળું કાઢ્યું કહેવાય, એ હશે કે આ બિચારો હાસ્યાસ્પદ પ્રવૃત્તિ કરે છે, કારણ કે આને કઈ ખબર નથી કે મારી પાસે કેટલી મૂડી છે. એમ સમ્યક દ્રષ્ટિને પોતાના નિધાનનો પત્તો લાગ્યો છે. મૂડી તો હજી તિજોરી તો પારકેચિત છે, આ તો સ્વદ્રવથી અભેદ છે, સ્વ સ્વરૂપે જ છે, અને અભેદ છે એટલે ત્રિકાળ અભેદ છે. પાછું શું? ત્રણે કાળે સ્વ સ્વરૂપે પોતે પરમાત્મા સ્વરૂપે છે એનો વર્તમાનમાં સાક્ષાત અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ કરે છે, એને પરમાત્મા ન કહેવું તો શું કહેવું એમ કે છે. આ એટલે એને ઓળખનારમાં પરમાત્મા બુદ્ધિ થાય છે. આવા સમ્યક દ્રષ્ટિને જે મુમુક્ષુના નેત્રો ઓળખે છે એમાં એને પરમાત્મા બુદ્ધિ થયા વિના રહેતી છે. આ એટલા માટે થાય છે. આ બધી એક હકીકત છે, બધી કલ્પના વિહાર નથી. આ કોઈ અતિશયોક્તિ કે કોઈ વધારે પડતી વાત કરી નાખી છે એવું નથી. બધી જે વાત કરી છે એ બધી હકીકતની વાત કરેલી છે. આપણે જો એમ જ્ઞાનીઓ એમ કે છે કે એક સત્પુરુષ ના દેવગુરુ શાસ્ત્ર તેને સમાઈ જાય છે. શું કે છે? સત્પુરુષ માં દેવગુરુ ને શાસ્ત્ર ત્રણે સમાઈ જાય છે આમ કે છે.
સમજાવવું જોઈએ
મિત્રો. ઓલું પકડ્યા પકડ્યા કે દેવગુરુ શાસ્ત્ર નું હું, પણ હવે દેવગુરુ શાસ્ત્ર નું હું અંદર થી ખબર નથી આ વગર એવું છે. ભડકાતા બધા હું એ પણ આત્મધર્મ માં આપ્યું હતું. આઠ દસ વર્ષ થઈ ગયા આત્મધર્મ માં આપ્યું હતું, પણ ભડકાતા ગણાય. પણ એ હકીકત છે, સત્પુરુષ માં દેવગુરુ શાસ્ત્ર તને સમાઈ જાય છે એમ છે. એ સમસ્ત વિકલ્પો થી અતિ પર પરમાત્મા તો હમણાં ચંદ્રાચાર્ય કે છે, આપણા ઘરની વાત નથી. આમ જો તો આપણા જ ઘરની વાત છે, પણ હવે આચાર્ય મહારાજ ના પછી નો આધારભૂત કહેવાય, ઓથેન્ટિક કહેવાય. ભગવાન કુંડકુંડાચાર્ય અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય આ કાળમાં જેમના વચનો આધારભૂત માની શકાય એવા આચાર્યો છે, સમર્થ આચાર્યો છે. સમન્તભદ્રાચાર્ય છે, ઉમા સ્વામી મહારાજ છે, એ બધા સમર્થ આચાર્યો છે. આ એમનું વચન છે. મૂળમાં પરમાત્મા શબ્દ વાંચ્યો છું. પરતર હો પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યગ જ્યોતિ આત્મખ્યાતિ રૂપો અનુભૂતિ માત્ર સમય સાર. આટલા વિશેષણ વાંચ્યા છે. હવે પરમાત્મા આચાર્ય કે તો આપો તો ના પડે. તને ભાઈ તારી હેસિયત શું છે એ તો નક્કી કર, કે તું ના પાડવાને લાયક છું કે નહીં. હેમચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ગોમટસાર માં કહ્યું કે ન કહ્યું? આપડે ખંડવા માં વાંચી હતી ટીકા સમ્યક જ્ઞાન ચંદ્રિકા, એ કુડરમજી ને લખેલી છે. કુડરમજી તો ક્રોસ કરે બધી જગ્યાએ, પ્રશ્ન ઉઠાવે. આને જીન હું કરવા કયો છો કે હજી તો સમ્યક દર્શન હવે થવાનું છે અંતર સમયમાં. ત્યાં તો પહેલાનો સમય છે કે કરમ લબ્ધિ તો કે એને જીનત્વ પ્રાપ્ત થયું છે, એને જીનત્વ પ્રાપ્ત થયું હોવાથી તેને અમે જીન કહીએ છીએ. ક્યાં એને જીન કીધા છે? જીન છે દેવ નથી, જીન છે ગુરુ નથી, એને માને શાસ્ત્ર નથી, બધું એમાં આવી જાય છે. દીપચંદજી કાશલી વાલ અનુભવ પ્રકાશ માં છે કે તારા પ્રભુ ને પરમાત્મા ને દૂર નજો. તું પરમાત્મા છો અને અત્યારે પણ તું એનો સાક્ષાત કરી શકે એવો સક્ષમ છો. પંચેન્દ્રિય હોવાથી તારી યોગ્યતા છે. મનુષ્યપણે આવ્યો છું તો અનુભવનો નાશ કરી નાખે એમ કે છે. આ તક મળી છે તો કરી નાખ, અનુભવનો નાશ હવે. પરમાત્મા ના દર્શન થયા એટલે અનુભવનો નાશ થઈ ગયો. એ પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યેક જ્યોતિ, એ પ્રત્યેક જ્યોતિ એટલે પ્રત્યેક એટલે ભિન્ન, સર્વદ્રવથી સર્વન્ય દ્રવથી અને સર્વન્ય ભાવથી ભિન્ન એવી જે જ્ઞાન જ્યોતિ છે, ચૈતન્ય જ્યોતિ છે, એ ભિન્ન જ્યોતિ આત્મખ્યાતિ રૂપ, આત્માની પ્રસિદ્ધિ રૂપ. વાટિકાનું નામ પણ આત્મખ્યાતિ અહીંથી પાડ્યું છે. અમૃતચંદ્રાચાર્યે સમયસર ની આટિકાનું નામ આત્મખ્યાતિ પાડ્યું છે. 143 ગાથામાં એનો પહેલો પ્રયોગ પોતે કર્યો છે. શું નામ પાડ્યું છે ને? ટાઇટલ આપ્યું છે ટીકાને, ટાઇટલ આપ્યું છે આ જગ્યાએ 143 ગાથા ઉપરથી આપ્યું છે. એ આત્મખ્યાતિ અનુભૂતિ માત્ર અને પોતાના સ્વરૂપમાં અનુભવમાં લીન થયેલો, ક્યાંય નહીં જોડાયેલો, કેવડી જેવો એમ કીધો છે. એટલે તો દ્રષ્ટાંત કેવડી નું આપ્યું છે. ભૂલ ન કરે એટલે દ્રષ્ટાંત કેવડી નું આપ્યું. પરમાત્માનું તો દ્રષ્ટાંત આપ્યું છે. કેવળ સમયસાર છે એ ત્યારે જે નિશ્ચય સમય કારણ સમયસાર હતો એ કાર્ય સમયસાર રૂપે પ્રણમી ગયો એટલે અંતરભાઈ એકાકાર સમયસાર થઈ ગયો. આટલે આચાર્ય મહારાજે પક્ષાંતિ ક્રાંત થયેલા ની પ્રશંસા કરી છે, ગુણાનુવાદ કર્યો છે અને મહિમા કરેલો છે કે ધન્ય છે તને, શાબાશ છે તને, કે અનંત સંસાર કાપીને તું અમારી નાતમાં ગયો. કેટલો છઠ્ઠા ગુણ સ્થાને બિરાજમાન છે અને ચોથા ગુણ સ્થાન નો આટલો મહિમા કરે છે તો મુમુક્ષુ એ કેટલો કરવો જોઈએ? એમાંથી નીકળે છે 83 ગુણ, માનવી જોઈએ કે ન માનવી જોઈએ? એટલો મહિમા આચાર્ય મહારાજ ને આવ્યો છે. અને અહિયાં એ દસ્તાવેજ કરીને ગયા છે, 1000 વર્ષ પહેલા દસ્તાવેજ કરી દીધો છે કે આ પરમાત્મા છે, નિર્વાણ પદ ને અલ્પ સમયમાં પ્રાપ્ત કરી દેશે. જાઓ.